દરેક વ્યક્તિ પોતાનું નિજ અવલોકન કરે. મહારાજની વાણીમાં એક જ વાત છે, પડઘો એક જ છે કે મન જે રીતે જે દિશામાં જે વૃત્તિઓમાં જોડાયેલું છે એ દિશા અને વૃત્તિ સાચી છે કે કેમ એ તપાસવાની પરિપક્વતા આપણામાં આવવી જોઈએ. નિજ સ્વરૂપનું દર્શન જાત અવલોકન વગર થઈ શકતું નથી. આપણે જ આપણા ઘરનો પરિચય મેળવવો હોય તો ઘરમાં કઈ વસ્તુ ક્યાં છે, ત્યાંથી માંડીને ઘર બાંધતી વખતે પાણીની પાઇપ ક્યાંથી આવે છે ને, ગટરની પાઇપ ક્યાં છે ને, વાયર ક્યાં નાખેલા છે ને, દરેક જેમ જ્ઞાન હોય એની સમજણ મેળવવી પડે. એમ આપણી દરેક ક્રિયા જે કંઈ થઈ રહ્યું છે બધો જ એનો પરિચય, એનું જ્ઞાન આપણને પોતાને હોવું જોઈએ. ઘણીવાર માણસ કર્મ કરતો હોય છે પણ એનું ધ્યેય હોતું નથી. એ કરું છું કેમ કે સમય છે ને, કરે છે બધા, માટે કરે છે, એ જીવન નથી. જીવન તો એ છે કે એની ગતિ હોય અને એની વાસ્તવિક દિશા હોય. જેમ નદી છે, નદીને ગતિ છે, એમાં જળ છે, એટલે એ જીવન છે. અને આપણે ઉપનિષદોમાં પણ કહ્યું છે જળ એ જ જીવન છે. એ સૂત્ર આપણા ઉપનિષદના ઋષિએ આપ્યું છે. જળનો બીજો અર્થ છે જીવન. અને આપણી સંસ્કૃતિઓ જ્યાં જ્યાં વિકસેલી છે ત્યાં જુઓ, નદી હશે એમાં પાણી હશે, અહીંયા પાણી છે ત્યાં જીવન છે. એટલે એ જીવનને હંમેશા ગતિ હોય છે. અને ગતિવાળા જીવનને જાણવું એટલું જ જરૂરી છે. મહારાજે તો કહ્યું, સુખ સાગર જી જાણો તો જીવન રે અપરંપાર છે. જીવન એવું અપાર છે કે તમે એને પાર નહીં પામી શકો. એને ઓળખવું હશે, એને સમજવું હશે. જીવન આપણું છે, છતાં એમાં ચિંતન કરવું પડશે, એમાં ઊંડા ઉતરવું પડશે. એટલે વ્યક્તિને પોતાના જીવનમાં પોતાની જ સમજણ ના પડે. એવું અપાર જીવન છે, એમાં એવી અપાર શક્તિ છે જેના વડે માણસ પોતાના સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ઘર આખાનો પરિચય મેળવવો હોય તો દરેકે દરેક બાબતનું જ્ઞાન હોવું જોઈએ. બસ એ જ રીતે આપણે આપણું આ નિજ ઘર છે, આપણું પોતાનું શરીર એ છે, અને એ ઘરમાં એ જીવનમાં જો આપણે સતત એની સાથે એમાં જ દ્રષ્ટિ રાખીશું તો માત્ર શરીર જાણીશું એટલું જ નહીં, ઘણું ઉપલબ્ધ થશે, ઘણું પ્રાપ્ત થશે. જે આપણી પાસે નથી જણાયેલું એ પણ જાણવા મળશે. એટલે હંમેશા સ્વ અવલોકન અને એના ઉપરથી પછી આત્મદર્શન થશે. આપણે આપણું જીવન જોવાની આદત જ નથી પાડી, ટેવ નથી પાડી, પરિણામરૂપ એ માર્ગે આપણે ડગલું જ નથી મારતા, ભરતાય નથી, દ્રષ્ટિએ નથી પડતા, વિચાર સરખો નથી કરતો. પણ જે દિવસે આપણને એમ થાય કે મારી જાતમાં કંઈક ખામી છે અથવા કંઈક અધૂરું છે, કંઈક મારે જે મેળવવાનું છે મને હજી જડતું નથી, તો શું કરવું, બસ આટલો જ એક વિચાર આવે એટલે સમજી લેવાનો કે કે માણસનું એક પગ પગરણ મંડાયું છે પોતાના સ્વસ્વરૂપ તરફ આગળ વધે, અને એ રીતે સ્વ અવલોકન વડે આત્મસિદ્ધિ અને પરમાત્મા સુધી પહોંચી શકે. આપણને આ બાવનીના 52 દોહામાં મહારાજે બહુ જ સ્પષ્ટ રીતે કહી દીધું કે જીવનમાં આજે મન છે એ મન એટલો બધો આગળ પડતો અગત્યનો ભાગ ભજવે છે જેના કારણે ગતિ એ નક્કી કરે છે, સદગતિ કે દુર્ગતિ, ઉર્ધ્વગતિ કે અધોગતિ એ મન નક્કી કરે છે. પરિણામ શું આવે કે જ્યાં સુધી અનુભવ વગરનું ચાલુ અને અજાણ્યો રસ્તો, એટલે એમાં ભય અને અકસ્માત હંમેશા રહ્યા કરવાનો. અને એટલા માટે તો મહારાજ કહે છે, મન મેરા તો થક ગયા હે, મન મેરા તો લપટ ગયા હે. વારંવાર મન સાથેની એટલી બધી વાતો કરે છે મહારાજ સ્વયં, કે જે કંઈ કરવું છે તે મનને દ્રઢ કરીને કરવાનું. કાચું પોચું મન હશે તો કશું જ થઈ શકવાનું નથી. મનોબલ દ્રઢ સંકલ્પ સાથે રાખીશ તો જ આગળ વધી જશ. પણ મન જેટલું નબળું, જેટલું કાચું, એટલું ધ્યેયહીનતા લક્ષમાં તમે નહીં ઉતરી શકો, નહીં પહોંચી શકો. કોઈ પણ આવનારી પરિસ્થિતિ સામે હોય છતાંય એને ન ગણગારતા એમાંથી જે થવાનું હોય નીકળી જ જવાનું. જીવન છે તે ઝેર પીવાય પડે, અને ચાલવાનું છે તો આગ પર ચાલવું પડે. મીરાને જે બાળપણમાં એની માએ કહ્યું, લે આની સાથે તારું લગ્ન કર્યું છે, જયારે વાતમાંથી વાત નીકળી બાળપણમાં, મારું લગ્ન કોની સાથે? છોકરી નાની હતી, એ કનિયાની સરસ મૂર્તિ હતી, એટલે આની સાથે તારું લગ્ન. આ જીવન એને પોતે સ્વીકાર કરી લીધો, સમજણ પડ્યા પછી પણ એને નથી આપતો. એમાં જે દ્રઢતા આવી, જે મન એમાં લાગી ગયું, પછી એ મક્કમતાને સહેજ પણ ડગવા દીધી નથી. સામે ગમે એટલી ભયાવહ પરિસ્થિતિ આવી મીરાના જીવનમાં, એક રાજમહેલનું જીવન હતું એને ઠોકર મારી નથી. પોતાના લક્ષને, પોતાના લક્ષને સહેજ પણ ચૂકવા દીધું, ડગવા દીધું નથી. અને આખરે બધાને ઠોકર મારીને આવનારી વિકટમાં વિકટ પરિસ્થિતિ, જેને કહે ઝેર પીવા પડે કે અગ્નિ પર ચાલવું પડે, બધું ચાલીને એમાંથી પસાર થયા. જોવું એમ દરેક સાધક, દરેક ઉપાસક ઈશ્વર સુધી પહોંચવાનું લક્ષ્ય તો એનું છે જ. વહેલા મોડા પણ, અથડાતા કૂટાતા ઠોકર ખાતા પણ એક દિવસ ત્યાં પહોંચવાનું નિશ્ચિત છે. પરંતુ આ લક્ષ્યરાશિની અનેક વિટંબણાઓમાંથી બહાર નીકળી બને એટલો સમય એ આત્મપ્રાપ્તિ અને આત્મા સુધી જઈને બેસી જવાનો એ જો વિશેષ મળે લાભ તો જોવાજોગ છે. વધારે વધારે ટાઈમ સમયનો લાભ મળે ને કોને ન ગમે. પાછળથી તો થોડો ઘણો મળશે જ, પણ અત્યારે જેટલો વધારે મળે આપણે આગળ દોડીએ છીએ. ચાલો ભાઈ આગળ જઈને બેસી. તો એ જે એની અંદરની તાળાવેલી જિજ્ઞાસા એને ઈશ્વર સુધી કોઈક ને કોઈક દિવસ પહોંચાડે, કોઈક જન્મે પણ પહોંચાડે કોઈક દિવસ. મનની સાથેની વાતો કરવી છે. મહારાજ આપણને મન સાથે જ વાતો કરાવનાર. મારું મન, હે મારા મન, તું આવું છું. મન તો આ વ્યવહારની અંદર અટવાયેલું છું, ભૂલું પડેલું છું. બાવનીમાં વાતો મહારાજે મન સાથે જ કરી છે, અને મનને કહ્યું છે આમ આવ, જો મહારાજ બેઠા છે. મહારાજ એ જીવનનું સાચું શરણું છે એમની પાસે ગયા નથી, કે મનથી ઉભી થયેલી બધી સમસ્યાઓ શાંત થઈ નથી. સદગુરુ મોએ આન મિલે દરેક વખતે કહ્યું છે, કેટલો અંદરથી આમ ભાવ નીકળે છે જ્યારે જ્યારે મન જીવનને અટવાતું કરી નાખે ને ત્યારે ત્યારે મહારાજનું શરણ, ગુરુ મહારાજનું શરણ લઈ લેવું, એમ લક્ષ્મણદાસજી મહારાજ બહુ સ્પષ્ટ કહી દે છે. અને શરણ મેળવ્યું પછી ઓહ જીવનમાં સહજતા આવી ગઈ. જે મન આટલું બધું તોફાની પ્રમાથી બલવદ્રઢમ ભયંકર તોફાન કરવા વાળું પણ ગુરુ મહારાજના શરણે જઈને બેસી ગયું, એમના ચરણમાં માથું અને મન બંને મૂકી દીધા, બધું શાંત. અને એટલા માટે આપણું મન બાંધવા માટે કોઈ એક ખીલો જોઈશે. ઉપનિષદ તો કહે છે મનુષ્યો દેવાનામ પશુ, જેમ આપણા ઘરને આંગણે આપણે પશુ બાંધીએ છીએ આપણે જરૂર એની પાસે કામ લઈએ, એમ મનુષ્ય એ પણ શ્રદ્ધા ભક્તિથી કોઈ ને કોઈ ભગવત શક્તિ આગળ એ બંધાઈ જતો હોય છે. પછી એનું મન તન એની વૃત્તિઓ એના ઇષ્ટમય બને અને એ પ્રમાણે જ એનું જીવન એને આગળ સવાર સાંજ જઈને ઉભું રહે, પ્રભુ તારી રજા લઈને જઉં છું, આવ્યો છું તારી કૃપાથી સાજો સમો આવ્યો છું, આવી દરેક વૃત્તિ એનામાં જાગે છે. અને એ રીતે એનામાં રહેલો સદભાવ છે એને આપણા ઋષિઓએ દેવાનામ પશુ કહ્યું, કારણ કોઈ એક જગ્યાએ જોડાઈ ગયેલો છે, કોઈક એક ઉપાસનાની અંદર એની સ્થિરતા આવી ગયેલી છે. પશુ એટલે પોતાની વૃત્તિઓ એક જગ્યાએ એને બાંધી દીધી છે, ભટકવાને બદલે આમ ખુલ્લી રખડતી મૂકવાને બદલે એને પોતાની જ્યાં વૃત્તિઓ બાંધી દીધી ત્યાં સ્થિર થઈ ગઈ. નહીતર પશુને બાંધ્યા વગર રાખીએ તો હરાયું થઈ જાય. મન કો કહ્યો ને માનીએ મન હરાયો ઢોર, એમ કોઈ ભક્ત મહાપુરુષે કહી દીધું. જો મનને પણ કોઈક એક ઉપાસના કે પોતાના ઇષ્ટ કે ભગવાન કે ગુરુના ચરણે બાંધવામાં ન આવે તો મન પણ હરાયેલ ઢોર થઈ જાય. આપણા ઘરમાં રહેનાર છે ને મનથી, ઘર આપણા શરીરથી તો બહાર નથી રહેતું. મન આપણા ઘરમાં રહીને શાંતિથી રહેતા તો વાંધો નહીં, પણ આપણા જ ઘરમાં એ કોર થઈને બેસે અને આપણા જ પાયા ખોદી નાખે, એક દાડો આખું આ ઘર પાડી નાખે બોદું કરી નાખે, તો એ મનને કોર થવાય દેવા થવા દેવાય ખરો, અને હરાયું ના થવા દેવાય. એને કોઈક ને કોઈક ઉપાસનાની વૃત્તિમાં એને જોતરવું પડે, એને ઢાળવું પડે. એટલા માટે જ મહારાજ કહે છે મનને રાખો દરેક બાબત, મનની સાથેની વાતો એટલી બધી મહારાજે સ્વયં કરી કે હું માનું છું કે એક સંત સિદ્ધ સંત તરીકે પણ સામાન્ય ઉપાસકને માર્ગદર્શન આપવા માટેનું બહુ આમ સ્પષ્ટ વલણ બતાવી દીધું કે જો આ રીતે જ્યારે પણ ભગવત પ્રાપ્તિ કરવી છે કે આત્મા સુધી પહોંચવું છે તો તમે બીજે ક્યાંય બાથોડિયાના મારશો, ક્યાંય ફાંફાના મારશો, તમે તમારા મન પાસે પહોંચો, મનને સાથે લઈ અને એનામાં જે કંઈ છે એ બધું એને કહીએ, અને એને કહીને પછીથી એને જ સાથે લઈને સદગુરુના ચરણમાં બેસી જો એમાંથી જે મળશે જે આનંદ ને જે સ્થિરતા આવશે, કારણ આપણું આપણું કયું માનવાનું નથી, એ તો ગુરુને સોંપીશું તો જ એ કરશે, જેમ પારથી માં જ કામ લીધે પોતાને, એમ આપણા મનને આપણે સ્થિર ન રાખી શકીએ તો એ ગુરુચરણમાં જ એ સ્થિર થઈ શકે. ત્યારે બાપજી તમને પણ લક્ષ્મણદાસજીએ પણ પોતાનું મન સોંપી, મન મેરા તો લપટ ગયા હે, હવે આપના ચરણોમાં જ, હવે બીજે ક્યાંય જવા દેવું નથી. અને ત્યાં લપટાઈ ગયું એટલે ગુરુ કે ચરણને લિપટ જવાના. કેટલું સરસ ભજન, કેટલું સરસ ભજન છે, ગુરુ કે ચરણને લિપટ જવા. બસ એ જ ભજનનો ભાવ અહીંયા મહારાજના શબ્દો માટે. પેલા ભક્તએ ભગવાન ભજનમાં કહ્યું કે આજ્ઞા કરી, અને અહીંયા આગળ લક્ષ્મણદાસજી કહ્યું, મેં તો મારું મન ગુરુ ચરણોમાં લપટાવી દીધું, લપટ ગયા હે, નિરાશ થઈ ગયું. પછી જોવાનું રહે ખરું, સામાન વ્યવસ્થિત કોઈ જગ્યા ઉપર મૂકી હોય, રેલવે સ્ટેશન ગયા હોય, જવાનું હોય ત્યાં ગાડી મૂકાય, તાળું વાંચીને આપણે એને રૂપો લઈ લઈએ, પછી શહેરમાં ગમે ત્યાં ફરી આવીએ, આપણા સામાનનો કોઈ બેગ ખરી રહેવાનો છે, મને મળવાનો છે. એમ જે મન આપણે સમર્પિત કરી દીધું, પછી નિરાશ કે મારા મનને હવે કંઈ જ થવાનું નથી, તો મેં ત્યાં જમા કરાવી દીધું છે અને મને એનો એની રસીદ મળી ગઈ છે, જ્યારે જોઈશે ત્યારે મારું મન મને મળવાનું, પણ નિરાશ ફર્યા કરું. ભગવદ ચરણમાં અર્પણ કર્યા પછીથી મન સતત એમાં લાગેલું રહેશે, તો કોઈ કુટે કોઈ ગંદો રૂપા કે કોઈ દુર્ગતિ મનની પાસે નહીં આવી. એની બાબતમાં દ્રઢતા, અને દ્રઢતા પછી એનો સતત નિરંતર અભ્યાસ, નિરંતર અભ્યાસ સિવાય એ નહીં આવી શકે. નારદજીએ કાંડિલ્ય ઋષિએ બહુ સરસ વાત કરી, નૈરંતર્યમ, એમાં એ ભગવદ્ ભક્તિમાં એ ચિંતનમાં પછી નિરંતરતા આવી જોઈએ, સાતત્યનું જળવાઈ જવું જોઈએ. અને સાતત્ય કેવું, તૈલ ધારાવત, નૈરંતર્યમ તૈલ ધારા. જેમ તેલની આમ ધાર પડતી હોય, આપણને એમ લાગે કે સ્થિર છે, ધાર પડે ત્યારે આમ એનો પ્રવાહ દેખાશે નહીં, સ્થિર, પણ એ નિરંતરની ધારામાં અંદર પડતું જતું હોય, છતાંય આમ આખી જાણે ચિત્રમાં દોરેલી સ્થિર દેખાય, એમાં પ્રવાહ ગતિ નહીં દેખાય, ધારણ એની એ તરફ જ જાય, તો એમ તૈલ ધારાવત નિરંતર્યમ, આપણી વૃત્તિઓ સતત સ્થિર ત્યાં જ પ્રવાહિત થવી જોઈએ, બીજે નહીં. અને આપણને ખબર ના પડે સ્થિરતા એટલી હોય છે. એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સંપૂર્ણ મિટાવી દેવાનું. મન મેરા તો ગલ ગયા હે, જૈસા સિંધુ લૂણ, પાણીમાં મીઠું ઓગળી જાય, પછી જલ્દી શ્વાસ ન આવે, દૂધમાં સાકર ભરી જાય, એને કેમની પાછી લેશે, દૂધમાંથી તો મીઠું કાઢી શકું છું, પાણીમાંથી મીઠું કાઢી શકું છું, પણ દૂધમાંથી સાકર કેમની મેળવી શકું, પાછી હાથમાં આવવાની નથી, કારણ કે એનું તાદાત્મ્ય થઈ ગયું, એ દૂધના સ્વરૂપમાં ખાંડ ભળી ગઈ, હવે ખાંડને દૂધી પાડવી હોય તો મીઠી જુદી નથી પડવા, જુદી નહીં પડે. એમ મન અને વૃત્તિઓ ઈશ્વરની અંદર એક વાર ભળી ગઈ, સમર્પિત થયા પછી પછી પાછી ક્યારેય ન છૂટે. છોડવાની ઈચ્છા હોય, છૂટવાની કે બહાર નીકળવાની, છતાંય ન છૂટવા દે, કારણ આ તો બ્રહ્મતત્વ છે. બ્રહ્મતત્વમાં બ્રહ્મનો અંશ આ આત્મા ભળી ગયો, પછી એમાંથી પાછું નીકળવાનું, પછી સર્વત્ર છે, સર્વવ્યાપકતા એની પણ થઈ ગઈ. જેમ દરિયાનું એક ટીપું છે, વાત કરી, દરિયાના ટીપાનું સરનામું પૂછ્યું, તારું સરનામું ક્યાં, હું દરિયામાં રહું છું, એમાં ભળી ગયું, હવે જયારે શોધવું ત્યારે હું દરિયામાં શોધી લઈ જઉં. એમ આત્મા પણ જયારે એ પરમ ની અંદર ભળી જાય, પછી એનું સરનામું પૂછો, જ્યાં પરમ જે છે, જે છે ત્યાં હું છું, એટલે એની વ્યાપકતા અનંત છે. એમાં અંશાંશી ભાવ રહે જ નહીં. મન મેરા તો ગલ ગયા હૈ જૈસા સિંધુ લૂણ. એમ દરિયામાં દરિયાનું ટીપું ભળી ગયું, સમગ્ર દરિયો એનું એનું સરનામું. એમ મીઠું જેમ દૂધ સાકર દૂધમાં ભળી ગઈ એટલે આખું દૂધ એ જ એનું રહેઠાણ. એમ આ જીવ સ્વરૂપ જ્યારે સ્વમાં ભળી જાય, પોતાની જાતને પરમાત્માના સ્વસ્વરૂપમાં સંપૂર્ણ શાંત કરી દે, પછી પોતાના અલગ અસ્તિત્વને ક્યારે પણ એ જોઈ જ ન શકાય, અનુભવી જ ન શકે. હું સ્વયં જીવ ભાવે તદમ શક દેહ ભાવે દાસો. હનુમાનજી કહ્યું, પૂછ્યું કે હનુમાનજી તમે કોણ છો? ભગવાને પૂછ્યું કે દેહ ભાવે દાસો, શરીર થી સંબંધ છે ત્યાં સુધી આપને દાસ. જીવ ભાવે તદમ શક, જીવ ભાવે આપનો અંશ છે. અને છેલ્લે કહી દીધું, જયારે જીવ ભાવ પણ નથી રહેતો, શરીર ભાવ પણ નથી રહેતો, અને જયારે આત્મભાવ છે ને, ત્યારે પ્રભુ મારા હું આપનામાં છું, આપનું સ્વરૂપ મારામાં છે, મારું સ્વરૂપ આપનામાં છે, આપણે જુદા નથી. જૈસા સિંધુ લૂણ, જેમ મીઠું ભળી ગયું સમાપ્ત. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ નામ ભિન્ન વપુ એક. ભલે નામ જુદા જુદા હોય, શરીર એનું એક જ છે, એની વૃત્તિઓ બધાની એક જ થઈ ગયેલી છે, તે જ પણ જુદી નથી. જો આટલો ભાવ સ્થિરતાનો આપણા જીવનમાં મન વડે આપણે કેળવી શકીએ, અને એ છે મન વડે કેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે બીજો વ્યવહાર ઘણો કરીએ છીએ, તમને બીજા સમય બીજો સમય ઘણો વેળવીએ છીએ. આવો પોતાની જાત સાથે બેસીએ, બીજાની સાથે બેસીએ છીએ, એમ આપણી જાત સાથે બેસ, અને પોતાની જાત સાથે જ વાતો કરવા માંડો. એક દિવસ એક સમય એવો આવશે, વાતો કરતા કરતા અભ્યાસ એવો થઈ જશે કે જાણે પોતે જ પોતાના સ્વરૂપની સાથે જ પોતે બેઠા હોય, વાતો કરતા પોતે કહેતા પોતે સુનતા પોતે પોતાનો બોલ. ક્યાંય દૂર જવાની જરૂર નથી. તો આવી વૃત્તિઓની સ્થિરતા અને એ અવસ્થા, વ્યવહાર જેટલો આપણા મનમાંથી ઓછો થતો જશે, અને વ્યવહારમાંથી જગ્યા ખાલી કરી અને જેટલી આપણા સ્વસ્વરૂપ માટેની જગ્યા કરીશું એટલી એમાં આવશે. આપણા આપણા મનમાં બીજાને જગ્યા જ નથી આપતા, અને તો ત્યાં તો ભગવાન રહે, ત્યાં તો માયા. પ્રેમ ગલી અતિ સાં કરી સામે દોન સમાન, ત્યાં તો આસક્તિ સમાન, ત્યાં તો પ્રભુ સમાન. મનોવૃત્તિની સ્થિરતા એના માટેનું અભ્યાસ કરીશું ને તો જ મળશે, નહીતર જન્મો જન્મના આ બધા જે વ્યવહારો છે અને જે કંઈ પ્રારબ્ધ અનુસાર કર્મો છે એમાં જ ભટક્યા કરતું મન આપણને આત્મા સુધી જવા જ નહીં દે, બહાણું જ નહીં ઉઘડવા દે. એ બહાણું સીલ કરી દીધેલું હોય, તમે જાઓ તો ત્યાંથી પાછા આવવું પડે. કેમ? મનમાં ઈચ્છા થાય તો પણ પાછી મનોવૃત્તિ સ્થિર ના થાય, એના માટે સમય ના મળે. સમય મળ્યો હોય ને બેઠા હોય તો બીજી કોઈ ઉપાધિ આવીને મળી જાય, કઈક ને કઈ વિઘ્ન તો આવવાનું. શ્રેયાંશી બહુ વિજ્ઞાની, સત્કાર્યની અંદર અનેક વિઘ્નો આવવાના લક્ષણ. કોઈ પણ સત્કાર્ય લઈને બેસે વિઘ્ન વગરનું નહીં, ડગલે ને પગલે સારા કામમાં વિઘ્ન આવવાના આવવાના આવવાના, પણ એ વિઘ્નથી સહેજ પણ ભીત રાખ્યા વગર સ્વસ્થ ચિત્તથી નિર્ભય થઈને વિઘ્નની સામે ચાલીશું ને તો બાઘવ સન્મુખ ગયે ન ખાય. બાઘવ સન્મુખ ગયે ન ખાય, વાઘની સામે ચાલ્યા જાવ જ્યાં નિર્ભય થઈને તો વાઘ પણ આમ દ્રષ્ટિ હતા એમ ચાલતો. એમ વિઘ્ન સામે આવે ને તો વિજ્ઞાની સામે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આત્મબળમાં સ્થિરતા રાખી વિઘ્નો આપો આપ તૂટીને આગા પાછા થઈ જાય છે. વિનોબા ભાવે ને એકવાર કોઈ પૂછ્યું કે આ વસ્તુ શક્ય છે? હા, એ શક્ય છે, મારા માટે અશક્ય છે. ઘણી બધી વાતો કરતા એક પ્રશ્ન એવો પૂછી જાય, પૂછી નાખે કે તમે બહુ મોટી મોટી વાતો કરો છો, આટલા બધા જવાબ આલો છો. માણસ ધારે તો કરી શકે, આમ કરી શકે, અને આમ આત્મબળ છે, સામર્થ્ય છે. એક કામ કરો ને, આ હિમાલય જે ઉત્તરમાં છે ને એને દક્ષિણમાં કરી બતાવવાનું. જો વિચિત્ર પ્રશ્ન, જ્યાં દીકરા કરી બતાવ, એમ કર. તું ચાલવામાં હિમાલયની પેલી બાજુ જઈને ઉભો રહેજે, પેલી બાજુ જતો રહે, ઉભો રહે, પછી અમે નજર કરજે. તો ક્યાં જઈને ક્યાં થયો? હિમાલય દક્ષિણમાં થઈ ગયો કે તારામાં આટલી તાકાત છે? આ તો વિનોબાજીએ આપેલો જવાબ છે. શું સામર્થ્ય નથી કે છે? માણસતામાં શક્તિ છે, એ ધારે તો ઉત્તરના હિમાલયને દક્ષિણમાં કરી શકે. એની પાછળનું લક્ષ્ય, જે કહેવાની પાછળનું શું કે મનોબળ આપણું દ્રઢ હોવું જોઈએ, કામ કરવું જ છે. ગમે એટલું સંકટ સામે આવે તો એનાથી ડર્યા વગર એમાંથી રસ્તો કાઢીને પણ પાર ઉતરવું, એનું નામ દ્રઢતા, એનું નામ મનની ઉપરનો આપણો વિજય. તો એ મનના વિજય માટે, મનોવિજય માટે આપણી પોતાની જે મહારાજે જે વાત કરી એ પ્રમાણે એની સાથેની વાતો અને વાતો કર્યા પછી જો આપણું સામર્થ્ય ન હોય તો આત્મબળ ઓછું હોય. લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, સદગુરુ હોય આ અનુભવ. દરેક વખતે જ્યાં મનની કોઈ પણ વૃત્તિ વધારે પડતી આકરી લાગી તો તરત બોલ, તરત કહી દીધું, સદગુરુ મળે, સદગુરુનું શરણ લઈ લીધું, પૂરું થઈ ગયું. પ્રમાથી બલવદ દ્રઢમ, મન વાયો દુષ્કરમ. મન પવનને ઝાલવું, પવનને રોકવું અને મનને રોકવું એ બરાબર, એમ ભગવાને ગીતામાં સ્પષ્ટ કરી દીધું અર્જુનમાં. ત્યારે સંતો અનુભવી મહાપુરુષો એ મનને પોતાના નિયંત્રણમાં રાખવા માટે શું કરવું એનો સરળ બતાવ્યું. આપણું ન ચાલતું હોય સીધું છે, અને કદાચ પૂછવું પડે એટલે પોલીસ છે ને એને પૂછજો, બીજા કોઈ પૂછજો નહીં. એટલા માટે તો મહારાજે સ્વયં બોલ્યા, ધન્ય લક્ષ્મણદાસ બળભાજી તે ગુરુ વેણમાં બેઠા, આવી નિર્મળ દશા નિર્ભય થઈને ફરી ઠેકાણે બેઠા. તમે કઈ સુરક્ષિત થયા નિર્ભય થઈ, પણ ત્યારે એ આખા પદની અંદર ખૂબ વાતો કરી, ગણ ભાવ ભરી સેવા કીધી. ત્યારે ગુરુજીએ ગુરુમાં લીધી અને એટલો બધો ભાવ જોયો, ત્યારે ગુરુ મહારાજ પ્રસન્ન થયા. ગુરુ સંતરામ બોલ્યા રીજી ધન્ય.